Yohanna 31st અને યહોવાએ મૂસાને ઇસ્રાયલ પુત્રો મિદ્યાનીઓની પાસેથી લે પછી તું તારા લોકમાં મળી જઈશ. અને મૂસાએ લોકોને કહ્યું, તમારામાંથી યુદ્ધને સારું માણસ અને શસ્ત્ર સજ્જિત કરો કે યહોવા તરફથી તેઓ મિઘાનીઓ પાસેથી બદલો લેવા સારો મિઘાન ઉપર ચડાય કરે. ઇસ્રાયલના સર્વ કુળોમાંના પ્રત્યેક કુળમાંથી 1000ને યુદ્ધમાં મોકલો અને ઇસ્રાયલના હજારોમાંથી પ્રત્યેક કુળમાંથી 1000 એટલે 12000 પુરુષોને યુદ્ધને સારું હથિયાર બંધ થયેલા સોંપવામાં આવ્યા અને તેઓએ એટલે પ્રત્યેક કુળમાંથી 1000ને મૂસાએ યુદ્ધમાં મોકલ્યા અને તેઓની સાથે તેને એલ આઝર યાજકના દીકરા ફિનહાસને પવિત્ર સ્થાનના પુત્રો તથા ભય સૂચક રણસિંગડા હાથમાં લઈને યુદ્ધમાં મોકલ્યો અને જેમ યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તેમ તેઓએ મિદ્યાનીઓની સામે લડાઈ કરી અને તેઓએ સર્વ પુરુષોને મારી નાખ્યા અને બીજાઓને મારી નાખ્યા. તે ઉપરાંત તેઓએ મિદ્યાનના રાજાઓને એટલે અવી તથા રેકેમ તથા સૂર તથા હુર તથા રેબા એ 5 મિદ્યાની રાજાઓને મારી નાખ્યા. વળી તેઓએ બયોરના દીકરા બલામને તલવારથી મારી નાખ્યો અને ઇસ્રાયલ પુત્રોએ મિદ્યાનની સ્ત્રીઓને તથા તેઓના છોકરાઓને પકડી લીધા અને તેઓના સર્વ ઢોર ને તેઓના સર્વ ઘેટા બકરાને તેઓની બધી માલ મિલકત તેઓએ લૂંટી લીધા અને જે નગરોમાં તેઓ રહેતા હતા તે તથા તેઓની સર્વ છાવણીઓ તેઓ અગ્નિથી બાળી નાખ્યા અને માણસ તથા પશુએ બંનેની સગડી લૂંટફાટ તેઓએ લીધી અને તેઓ બંદીવાનો તથા લૂંટ મૂસાની તથા એલ આઝર યાજકની પાસે તથા ઇસ્રાયલ પુત્રોની જમાત પાસે યર્દનને કાંઠે યરખો આવ્યા. મોઆબના મેદાનમાંથી તેમની છાવણીમાં આવ્યા અને મૂસા તથા એલ આઝર યાજક તથા જમાતના સર્વ અધિપતિઓ છાવણીની બહાર તેઓને મળવા ગયા અને સૈન્યના અધિકારીઓ એટલે હજાર હજારના સરદારો તથા 100 ના સરદારો જેઓ યુદ્ધમાંથી આવ્યા હતા તેઓ પર મૂસાને રોષ ચડ્યો અને મૂસાએ તેઓને કહ્યું, શું તમે સર્વ સ્ત્રીઓને જીવતી રાખી છે? જો તેઓએ બલામની સલાહથી ઇસ્રાયલ પુત્રની પાસે પેઓની બાબતમાં યહોવાની વિરુદ્ધ પાપ કરાવ્યું ને તેથી યહોવાની જમાતમાં મરકી ચાલી, તો હવે છોકરામાંથી પ્રત્યેક નરને મારી નાખો ને જેટલી સ્ત્રીઓએ પુરુષની સાથે સુઈને તેનો અનુભવ કર્યો હોય તે સર્વને પણ મારી નાખો, પરંતુ જે નાની છોકરીઓએ પુરુષની સાથે સુઈને તેનો અનુભવ કર્યો ન હોય તે સર્વને તમે પોતાને સારું જીવતી રાખો અને તમે 7 દિવસ સુધી છામણી બહાર રહો. તમારામાંના જે કોઈએ કોઈ માણસને મારી નાખ્યું હોય ને જે કોઈએ મારી નંખાયેલો સ્પર્શ કર્યો હોય તે 3જે દિવસે તથા 7મે દિવસે તેઓને તથા પોતાના બંદીવાનોને શુદ્ધ કરે અને સર્વ વસ્ત્ર ને ચામડાની બનાવેલી સર્વ ચીજો તથા બકરાના રૂવાની સર્વ વસ્તુઓ તથા લાકડાની બનાવેલી સર્વ ચીજો વિશે તમે પોતાને શુદ્ધ કરો. અને સૈન્યના જે માણસો લડાઈમાં ગયા હતા તેઓને એલિઆઝર યાજકે કહ્યું, જે નિયમ યહોવાએ મૂસાને આપ્યો છે તેનો વિધિ એ છે, પરંતુ સોનું તથા રૂપું પિત્તળ લોઢું કલાઈ તથા શીશો જે કોઈ વસ્તુ અગ્નિમાં ટકી શકે તે તમે અગ્નિમાં નાખો એટલે તે શુદ્ધ થશે, તો પણ શુદ્ધિના પાણીથી તે શુદ્ધ કરાશે અને જે કઈ અગ્નિમાં ટકી શકે નહીં તે તમે પાણીમાં નાખો. 7મે દિવસે તમે તમારા વસ્ત્ર ધોઈ નાખો એટલે તમે શુદ્ધ થશો ને ત્યાર પછી તમે છાવણીમાં આવો. અને યહોવાએ મૂસાને કહ્યું, તું તથા એલિઆઝર યાજક તથા જમાતના બાપોના ઘરોના મુખ્ય માણસો તથા પશુઓની જે લૂંટ કરવામાં આવી તેનો સરવાળો કરો અને એ લૂંટના 2 ભાગ પાડીને જે લડવૈયાઓ લડાઈમાં ગયા હતા તેમને તથા આખી જમાતને 1 ભાગ આપો અને જે લડવૈયાઓ લડાઈમાં ગયા હતા તેઓ પાસેથી યહોવાને સારું કર લો. દર 500 પ્રાણીઓમાંથી 1 પ્રાણી એટલે માણસોમાંથી તથા ગો પશુઓમાંથી તથા ગધેડામાંથી તથા ઘેટા બકરામાંથી તેઓના અડધામાંનો તે લો ને યહોવાના ઉરછાલિયા પર્ણને સારું એલિઆઝર યાજકને તે આપો અને ઇસ્રાયલ પુત્રોના અડધામાંથી દર 50 માંથી ચીઠીઓ નાખીને એક એક લો, એટલે માણસો માંથી, ગો પશુઓ માંથી, ગધેડા માંથી તથા ઘેટા બકરા માંથી, એટલે સર્વ જાતના ઢોર ઢાંક માંથી લો, અને જે લેવીઓ યહોવાના મંડપ ની સંભાળ કરે છે તેઓને તે આપો. અને જેમ યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તેમ મૂસાએ તથા એલિયાઝર યાજકે કર્યું. હવે લડવૈયાઓએ જે લૂંટ લીધી હતી તે સિવાય જે લૂંટ મળી હતી તે આ પ્રમાણે હતી, એટલે 675,000 ઘેટા અને 72,000 પશુઓ ને 61,000 ગધેડા અને મનુષ્ય જાતમાં બધી મળી 32,000 સ્ત્રીઓ કે જે કે જેઓ પુરુષની સાથે સુઈને તેનો અનુભવ કર્યો ન હતો, અને જે અડધો ભાગ લડાઈમાં જનારાઓને મળ્યો હતો તેમાં 337,000 ને 500 ઘેટા હતા, અને ઘેટામાંથી યહોવાનો કર 675 નો હતો, અને ઢોર 36,000 હતા, અને તેમાંથી યહોવાનો કર 72 નો હતો, અને ગધેડા 30,000 ને 500 હતા, અને તેમાંથી યહોવાનો કર 61 નો હતો, અને માણસો 16,000 હતા, અને તેમાંથી યહોવાનો કર 32 માણસો નો હતો. અને યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તેમ મૂસાએ એક એટલે યહોવાનું ઉરછાલિયા પર્ણ એલિયાઝર યાજકને આપ્યો, અને ઈસરાયલ પુત્રનો જે અડધો ભાગ મૂસાએ લડાઈમાં જનાર માણસો પાસેથી લીધો હતો, હવે જમાતના અડધા ભાગમાં 337,000 ને 500 ઘેટા ને 36,000 ગો પશુઓ ને 30,500 ઘેટા ને 16,000 માણસો હતા. ઈસરાયલ પુત્રોના તે અડધા ભાગના દર 50 માણસમાંથી તથા પશુઓમાંથી ચીઠીઓ નાખીને એક એક લઈને મૂસાએ યહોવાના મંડપની સંભાળ રાખનાર લેવીઓને આપ્યા, જેમ યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તેમ. અને સૈન્યના હજારોના ઉપરી અમલદારો એટલે હજાર હજારના સરદારો તથા સોના સરદારો મૂસાની પાસે આવ્યા, અને તેઓએ મૂસાને કહ્યું, સૈન્યના જે માણસો અમારા તાબામાં છે તેઓની ગણતરી તારા દાસોએ કરી છે, ને અમારા માનું એકે માણસ ખૂટતું નથી, અને અમારા પ્રાણોને લીધે યહોવાની સમક્ષ પ્રાયશ્ચિત કરવાને માટે પ્રત્યેકને જે મળ્યું તે અમે યહોવાને સારું અર્પણ કરવાને લાવ્યા છે, એટલે સોનાના ઘરેણા, સાકળા તથા બગડીઓ, વીટીઓ, વાણીઓ તથા માતળિયા લાવ્યા છે. અને મૂસાએ તથા એલિયાઝર યાજકે તેઓનું સોનું એટલે સલવો ઘડેલા ઘરેણા લીધા, અને જે ઉરરાચલિયા પર્ણનું સોનું હજાર હજારના સરદારો તથા સોના સરદારો પાસેથી તેઓએ યહોવાને ચડાવ્યું તે બધું મળીને 16,750 શેકેલ હતું. કેમ કે દરેક લડવૈયાએ પોતપોતાને સારું લૂંટ લઈ લીધી હતી, અને મૂસા તથા એલિયાઝર યાજક હજાર હજારના તથા 100 સરદારોનું સોનું લઈને યહોવાની સમક્ષ ઈસરાયલ પુત્રના સ્મરણને અર્થે મુલાકાત માટે લાવ્યા.
32મો અધ્યાય. હવે રૂબેનના પુત્રોએ આવીને મૂસાને તથા એલિયાઝર યાજકને તથા મંડળીના અધિપતિઓને કહ્યું કે અતારોથ તથા દિબોન તથા યાઝેર તથા નિમ્રા તથા એસ્પોન તથા એલ આલેહ તથા સબામ તથા નબો તથા બે ઓમ એટલે ઈસરાયલની જમાતની આગળ જે દેશ યહોવાએ માર્યો તે દેશ ઢોરોને સારું અનુકૂળ છે ને તારા દાસોની પાસે ઢોર છે, અને તેઓએ કહ્યું કે જો તારી દ્રષ્ટિમાં અમે કૃપા પામ્યા હોઈએ તો આ દેશ વતન તરીકે તારા દાસોને અપાય. યર્દનને પહેલે પાર લઈને ન જા. અને મૂસાએ ગાદના પુત્રોને તથા રૂબેનના પુત્રોને કહ્યું કે શું તમારા ભાઈઓ લડાઈમાં જાય ને તમે અહીં બેસી રહેશો? અને ઈસરાયલ પુત્રોને યહોવાએ જે દેશ આપ્યો છે તેમાં બેસવા વિશે તમે તેઓનું મન કેમ નિરાશ કરી નાખો છો? કાદેશ બારને આનાથી મેં તમારા પિત્રોના દેશ જોવાને મોકલ્યા ત્યારે તેઓએ એમ જ કર્યું. કેમ કે જયારે તેઓએ એસકોલ નિચાણમાં જઈને તે દેશ જોયો ત્યારે તેઓએ ઈસરાયલ પુત્રોનું મન નિરાશ કરી નાખ્યું, એ માટે કે યહોવા એ તેમને જે દેશ આપ્યો હતો તેમાં તેઓ જાય નહીં. અને તે દાડે યહોવાનો કોપ સળગી ઉઠ્યો અને તેણે સમ ખાઈને કહ્યું કે 20 વર્ષના ને તે કરતા વધારે ઉંમરના જે માણસો મિસર દેશમાંથી નીકળી આવ્યા તેઓમાંનો કોઈ પણ તેઓ યહોવાની પાછળ પૂરા મનથી ચાલ્યા છે અને ઇસરાયલ ઉપર યહોવાનો કોપ સળગી ઉઠ્યો અને તેને 40 વર્ષ સુધી એટલે જે પેઢીએ યહોવાની દ્રષ્ટિમાં ભૂંડું કર્યું હતું તે બધાનો નાશ થયો ત્યાં સુધી તેઓએ વધારો છો, કેમ કે જો તમે તેની પાછળ ફરી જશો તો તે ફરી પણ તેઓને અરણ્યમાં મૂકી દેશે અને તમારા માંથી આ સર્વ લોકોનો નાશ થઈ જશે. અને તેઓએ પાસે આવીને કહ્યું કે અમે અહીં અમારા ટોળાઓને સારું વાડાને અમારા છોકરાના સારું નગરો બાંધીશું, પણ અમે પોતે તો સજ્જ થઈને ઇસરાયલ પુત્રોને તેમની જગાએ પહોંચાડતા સુધી તેમની આગળ ચાલીશું અને અમારા બાળકો દેશના રહેવાસીઓને લીધે કિલ્લાવાળા નગરમાં રહેશે અને ઇસરાયલ પુત્રોમાંના દરેક પુરુષ પોતાનો વારસો ન પામે ત્યાં સુધી અમે પોતાને ઘેર પાછા નહીં આવીએ. કેમ કે યર્દનની સામે કાંઠે એથી આગળ પણ અમે તેઓની સાથે વારસો નહીં લઈએ, કેમ કે યર્દનની આ પૂર્વની બાજુએ અમને અમારો વારસો મળી ચૂક્યો છે. અને મૂસાએ તેઓને કહ્યું કે જો તમે આમ કરશો એટલે જો શસ્ત્ર સજ્જિત થઈને તમે યહોવાની સમુખ લડાઈમાં જશો અને તમારા સર્વ શસ્ત્ર સજ્જિત માણસો યહોવાની સમુખ યર્દન પાર જશો એટલે સુધી કે તેઓ પોતાની આગળથી પોતાના શત્રુઓને હાંકી કાઢે અને દેશ યહોવાની આગળ વશ થઈ જાય તો પછી તમે પાછા આવશો અને યહોવા તથા ઇસરાયલ વિશે નિરપરાધી થશો અને યહોવાની આગળ આ દેશ તમારું વતન થશે. પણ જો તમે એમ કરશો નહીં તો જો યહોવાની વિરુદ્ધ તમે પાપ કર્યું જાણજો અને નિશ્ચય જાણજો કે તમારું પાપ તમને પકડી પાડશે અને તમે તમારા બાળકોને સારું નગરો તથા તમારા ગેડાને સારું વાડા બાંધો અને તમે જેમ કહ્યું છે તેમ કરો. અને ગાદના પુત્રએ તથા રૂબેનના પુત્રએ મૂસાને કહ્યું કે અમારા ધણીના ફરમાવ્યા પ્રમાણે તારા દાસો કરશે, અમારા બાળકો, અમારી સ્ત્રીઓ, અમારા ઘેટા બકરા તથા અમારા સર્વ ઢોર ઢાક તથા ગિલ્યાદના નગરોમાં રહેશે. પણ યુદ્ધ ને માટે શસ્ત્ર સજ્જિત થયેલા તારા પ્રત્યેક દાસ મારા ધણીના કહેવા મુજબ યહોવાની સમુખ લડાઈ કરવાને પેલે પાર જશે. અને તેઓ વિશે મૂસાએ એલિયાજર યાજક ને તથા નૂના દીકરા યહોશુઆ ને તથા ઇસરાયલ પુત્રના કુળના કુટુંબના મુખ્ય માણસોને બાળવણ કરી અને મૂસાએ તેઓને કહ્યું કે જો ગાદ પુત્રોમાં તથા રૂબેન પુત્રોમાં યુદ્ધને સારું શસ્ત્ર સજ્જિત થયેલો પ્રત્યેક માણસ યહોવાની સમુખ તમારી સાથે યર્દન ને પેલે પાર જાય ને તમારી આગળ તે દેશ વશ થાય તો તમે વતન ને સારું તેઓને ગિલ્યાદ દેશ આપજો. પણ જો તેઓ શસ્ત્ર સજ્જિત થઈ તમારી સાથે પેલે પાર ન જાય તો તેઓ કનાન દેશમાં તમારી મધ્ય વતન પામે. અને ગાદના પુત્રએ તથા રૂબેનના પુત્રએ ઉત્તર દીધો કે જેમ યહોવાએ તારા દાસેને કહ્યું છે તેમ અમે કરીશું, યહોવાની આગળ શસ્ત્ર સજ્જિત થઈને અમે કનાન દેશમાં પાર ઉતરીશું ને યર્દનની પૂર્વ અમારા વારસાનું વતન અમારે સારું રહેશે. અને મૂસાએ તેઓને એટલે ગાદના પુત્રોને તથા રૂબેનના પુત્રોને તથા યુસફના દીકરા મનાસાના અડધા કુળને અને અમૂર્યોના રાજા સિહોનનું રાજ્ય અને બાસાનના રાજા ઓગનું રાજ્ય એટલે એ દેશ તેના નગરો તથા તેઓની સીમા સુધા હા તે દેશની ચોમેરના સર્વ નગરો આપ્યા. અને ગાદના પુત્રો એ દિબોનના એટલે દિબોનના તથા અટારા તથા અરો એટલો તેઓના નામ બદલીને તથા સિમાન બાંધ્યા અને જે નગરો તેઓએ બાંધ્યા અને તેઓએ તેઓના બીજા નામ આપ્યા. અને મનાસાના દીકરા માકીનના દીકરા ગિલ્યાદ ગયા અને જીતી લઈને અમૂર્યો તેમાં રહેતા હતા અને તેઓ અને તેઓએ તેઓને કાઢી મૂક્યા અને મુસાએ મનાસાના દીકરા માખીર ને ગિલ્યાદ આપ્યું અને તે તેમાં રહ્યો અને મનાસાનો દીકરો યાહી ત્યાં જઈને તે શહેરો જીતી લીધા હતા અને તેઓ હાવુટ યાહીર એટલે યાહીર ના નગરો એવું નામ આપ્યું અને નોબાહે જઈને કનાત તથા તેના ગામ જીતી લીધા અને પોતાના નામ ઉપરથી તેનું નામ નોભા પાડ્યું.
ઇસ્રાયલ પુત્ર પોતાના સૈન્ય સાથે મૂસા તથા હારૂનની હસ્તક મિશ્ર દેશમાંથી નીકળ્યા. ત્યાર પછી તેઓની મજલો આ છે અને મૂસાએ યહોવાની આજ્ઞાથી તેઓની મજલો પ્રમાણે તેઓની કૂચ નોંધી રાખી છે અને તેઓની મજલો પ્રમાણે તેઓની કૂચ આ છે. તેઓ પહેલા માસે 15મે દિવસે રામસેસથી નીકળ્યા. પાસકા પર્વ પછીની સવારે ઇસ્રાયલ પુત્રો સર્વ મિસ્રીઓને દીકતા નિડરપણે નીકળ્યા. જે સર્વ પ્રથમ જનિતોને યહોવાએ માર્યા હતા તેઓને મિસરીઓ ડાકતા હતા. તે વેળાએ તેઓ નીકળ્યા. તેઓના દેવો પર યહોવાએ ન્યાય કૃત્ય કર્યા અને રામસેસથી નીકળીને ઇસ્રાયલ પુત્રોએ સુકોતમાં છાવણી કરી અને તેઓ સુકોતથી નીકળીને એથામ જે અરણ્યની બાજુએ છે ત્યાં છાવણી કરી અને તેઓ એથામથી નીકળ્યા અને પાછા ફરીને પિહાઈ રોથ આવ્યા જે બાળ સફોનની સામે છે અને તેઓએ મિગડોલની સામે છાવણી કરી. તેઓએ હાહી રોથ આગળથી ચાલ્યા ને સમુદ્ર મધ્ય થઈને અરણ્યમાં ગયા અને એથામના અરણ્યમાં 3 દિવસની મજલ કરી. તેઓએ મારામાં છાવણી કરી. તેઓ મારાથી નીકળીને એલિમ આવ્યા. એલિમના પાણીના 12 જરા અને 70 ખજૂરી હતા અને ત્યાં તેઓએ છાવણી કરી અને એલિમથી નીકળીને તેઓએ સુખ સમુદ્રને કિનારે છાવણી કરી અને સુખ સમુદ્રથી નીકળીને તેઓ સિન્ના અરણ્યમાં છાવણી કરી. સિન્ના અરણ્યથી નીકળીને તેઓએ દોફકામાં છાવણી કરી અને દોફકાથી નીકળીને તેઓ આલુસમાં છાવણી કરી અને આલુસથી નીકળીને તેઓએ રફીદીમમાં છાવણી કરી કે જ્યાં લોકોને પીવાને સારું પાણી નહોતું અને રફીદીમથી નીકળીને તેઓ સિનાઈના અરણ્યમાં છાવણી કરી અને સિનાઈના અરણ્યથી નીકળીને તેઓ કિબ્રોથ હતાવામાં છાવણી કરી અને કિબ્રોથ હતાવાથી નીકળીને તેઓએ હસેરોથમાં છાવણી કરી. હસેરોથી નીકળીને તેઓએ રીસ્થમામાં છાવણી કરી અને રીસ્થમાંથી નીકળીને તેઓએ રિમોન પેરેસમાં છાવણી કરી. રિમોન પેરેસથી નીકળીને તેઓએ લિબ્નામાં છાવણી કરી અને લિબ્નાથી નીકળીને તેઓ દિશામાં છાવણી કરી અને દિશાથી નીકળીને તેઓએ કહેલાથમાં છાવણી કરી અને કહેલાથી નીકળીને તેઓએ સૈફેર પર્વતની તળેટી આગળ છાવણી કરી અને સૈફેર પર્વતથી નીકળીને તેઓએ હરાદામાં છાવણી કરી અને હરાદાથી નીકળીને તેઓએ માહકેલોમાં છાવણી કરી અને માહકેલોથી નીકળીને તેઓએ તાહટમાં છાવણી કરી. તાહથી નીકળીને તેઓએ તેરામાં છાવણી કરી અને તેરાથી નીકળીને તેઓએ મિટકામાં છાવણી કરી. મિટકાથી નીકળીને તેઓએ હશમોનામાં છાવણી કરી અને હશમોનાથી નીકળીને તેઓએ મોસેરોથમાં છાવણી કરી. મોસેરોથી નીકળીને તેઓએ બની યાકાનમાં છાવણી કરી. બની યાકાનથી નીકળીને તેઓએ હોર હાગીદાતમાં છાવણી કરી. હોર હાગીદાત ગાંઠથી નીકળીને તેઓ યોટબાથામાં છાવણી કરી. યોટબાથાથી નીકળીને તેઓ આબરોનામાં છાવણી કરી. આબરોનાથી નીકળીને તેઓ એસ્યોન ગેબેરમાં છાવણી અને એસ્યોન ગેબેરથી નીકળીને તેઓ સિનના અરણ્યમાં છાવણી કરી. એ જ કાદેશ છે અને કાદેશથી નીકળીને તેઓ અદુમ દેશની સરહદમાં હોર પર્વતની તળેટી આગળ છાવણી કરી. યહોવાની આજ્ઞા પ્રમાણે હારૂન યાજક હોર પર્વત પર ચડ્યો અને ઇસ્રાયલ પુત્રો મિસર દેશમાંથી નીકળ્યા. ત્યાર પછી 40મા વર્ષના 5મા માસને પહેલે દિવસે તે ત્યાં મરણ પામ્યો અને હારૂન હોર પર્વત પર મરણ પામ્યો ત્યારે તે 123 વર્ષનો હતો. કનાન દેશના નેગેબમાં રહેનાર અરાદના કનાની રાજા ઇસ્રાયલ પુત્રોના આવવા વિશે સાંભળ્યું અને હોર પર્વતથી નીકળીને તેઓએ સાલમોનામાં છાવણી કરી. સાલમોનાથી નીકળીને તેઓએ પુનોનમાં છાવણી કરી અને પુનોનથી નીકળીને તેઓએ ઓબોથમાં છાવણી કરી. ઓબોથથી નીકળીને તેઓએ મોઆબની સરહદમાં ઈએમ અબારીમમાં છાવણી કરી. ઈએમથી નીકળીને તેઓએ દિબોન ગાઢમાં છાવણી કરી. દિબોન ગાઢથી નીકળીને તેઓએ આલ્મોન દિબ્લાથાઈમમાં છાવણી કરી. આલ્મોન દિબ્લાથાઈમથી નીકળીને તેઓએ અબારીમ પર્વતોમાં નબોની સામે છાવણી કરી અને અબારીમ પર્વતોથી નીકળી તેઓએ મોઆબના મેદાનમાં યર્દનને કાંઠે યરીકો આગળ છાવણી કરી અને તેઓ યર્દનને કાંઠે બેથ યશીમોથ આબેલ સિક્કિમ સુધી મોઆબના મેદાનમાં છાવણી કરી અને મોઆબના મેદાનમાં યર્દનને કાંઠે યરીકો પાસે યહોવાએ મૂસાને કહ્યું, ઇસ્રાયલ પુત્રોને એમ કહે કે જ્યારે તમે યર્દન ઉતરીને કનાન દેશમાં જાઓ ત્યારે તમે પોતાની આગળથી દેશના સર્વ રહેવાસીઓને હાંકી કાઢો. અને તેઓના કોતરેલા સર્વ પથ્થરોનો અને તેઓની સર્વ ગાળેલી ધાતુની મૂર્તિનો નાશ કરો. તેઓના સર્વ દેવસ્થાનોને તોડી પાડો અને દેશને કબજે કરી તેમાં વસો. કેમ કે વતનને સારું મેં તે દેશ તમને આપ્યો છે અને તમે ચીઠીઓ નાખીને તમારા કુટુંબો પ્રમાણે દેશનો વારસો વહેંચી લેજો. જે કુળમાં વિશેષ માણસો છે તેના પ્રમાણમાં તમારે વિશેષ વારસો આપવો અને જેમાં થોડા માણસો તેને તારે થોડો વારસો આપવો. ચીઠીઓ નાખીને જ્યાં જેનો ભાગ આવે ત્યાં જ તેને મળે. તમારા પિત્રોના કુળો પ્રમાણે તમને વારસો મળે. પણ જો તમે પોતાની સામેથી દેશના રહેવાસીઓને હાકી નહીં કાઢો તો તેઓમાંના જેઓને તમે રહેવા દેશો તે તમારી આંખોમાં કણિયો રૂપ અને તમારી કુખોમાં કાંટા રૂપ થઈ પડશે. ને જે દેશમાં તમે વસો ત્યાં તેઓ તમને હેરાન કરશે અને એમ થશે કે તેઓ પર જે વિતાડવાનો હું ધારતો હતો તે હું તમારા પર વિતાડીશ. ગણનાનું પુસ્તક 34મો અધ્યાય. અને યહોવાએ મૂસાને કહ્યું કે ઇસરાયલ પુત્રોને આજ્ઞા કરીને કહે કે જયારે તમે કનાન દેશમાં પહોંચો એટલે જે કનાન દેશ તેની સીમાઓ પ્રમાણે તમને વારસા તરીકે મળવાનો છે ત્યારે તમારા દક્ષિણ ભાગ સીમના અરણ્યથી માંડીને આગળ અધોમની સીમાથી અલગોલગ થાય અને તમારી દક્ષિણ સીમા ખારા સમુદ્રના પૂર્વના છેડાથી શરૂ થાય અને એ તમારી સીમા વળીને અક્રાબીમના ઢોળાવ તરફ આવે અને ત્યાંથી તે સીન સુધી પહોંચે અને તેનો છેડો કાદેશ બાર્નિયાની દક્ષિણે આવે અને તે ત્યાંથી આગળ હસાર આદાન સુધી જાય અને આગળ આસમોન સુધી જાય અને તે સીમા આસમોનથી વળીને મિસરની નદી સુધી જાય અને તેનો છેડો સમુદ્ર સુધી પહોંચે અને મોટો સમુદ્ર તથા તેનો કાંઠો એ તમારી પશ્ચિમ સીમા થાય. તમારી ઉત્તરની સીમા આ પ્રમાણે થાય. એ સીમા તમારે મોટા સમુદ્રથી માંડીને હોર પર્વત સુધી આપી. એ સીમા તમારે હોર પર્વતથી માંડીને હમાસના નાકા સુધી આપી અને એ સીમાનો સદાત સુધી જાય અને ત્યાંથી આગળ સીમા ચિફ્રોન સુધી પહોંચે અને તેનો છેડો હસાર એનાન સુધી પહોંચે અને એ તમારી ઉત્તરની સીમા થાય અને તમારી પૂર્વ સીમા તમારે હસાર એનાન થી તે સફામ સુધી આંકવી અને તે સીમા સફાન થી નીચલી તરફ વળીને રીબલા સુધી આઈનની પૂર્વ દિશાએ જાય અને સીમા ત્યાંથી નીચાણ તરફ કિન્નેરેતના સમુદ્ર સુધી પૂર્વ તરફ પહોંચે અને સીમા ત્યાંથી ઉતરીને યર્દન સુધી જાય. તેનો છેડો ખારા સમુદ્ર આગળ આવે. એ દેશની તેની ચારે તરફની સીમા પ્રમાણે તમારો થશે. અને મૂસાએ ઇસરાયલ પુત્રોને આજ્ઞા આપીને કહ્યું કે જે દેશનો વારસો તમે ચીચ્યો નાખીને વહેંચી લેશો અને જે નવ કુળોને તથા અડધા કુળને આપવાની યહોવાએ આજ્ઞા આપી છે તે આ છે. કેમ કે રૂબેન પુત્રોના કુળને તેઓના પિત્રોના ઘર પ્રમાણે તથા ગાદ પુત્રોના કુળને તેઓના પિત્રોના ઘર પ્રમાણે તેઓનો વારસો મળી ચૂક્યો છે અને મનાસાના અડધા કુળને પણ મળી ચૂક્યો છે. આ બે કુળોને તથા અડધા કુળને તેઓનો વારસો યર્દન પાર યરેખો આગળ પૂર્વ તરફ એટલે ઉગમની તરફ મળી ચૂક્યો છે. અને યહોવાએ મૂસાને કહ્યું કે જે માણસો તમને દેશનો વારસો વહેંચી આપશે તેઓના નામ આ છે એટલે ઇલાઝર આઝર તથા નૂનો દીકરો યહોશુઆ અને દેશનો વારસો વહેંચી આપવા માટે તમારે પ્રત્યેક કુળમાંથી એક અધિપતિ ચૂંટી કાઢો અને તે માણસોના નામ નીચે મુજબ છે. યહુદા કુળમાંથી યફુનેનો દીકરો કાલેબ, સિમિયોન પુત્રોના કુળમાંથી આમિહુદનો દીકરો શમુએલ, બિન્યામિનના કુળમાંથી કિસ્લોનો દીકરો અલીદાદ અને દાન પુત્રોના કુળનો અધિપતિ યોગલીનો દીકરો મૂકી, યુસફ પુત્રોના મનાસા પુત્રોના કુળનો અધિપતિ એફોદનો દીકરો હાનીએલ, એફ્રેન પુત્રોના કુળનો અધિપતિ સિફ્ટામનો દીકરો કમુએલ અને જબુલોન પુત્રોના કુળનો અધિપતિ પારનાથનો દીકરો અલીસાફાન અને ઈસાકાર પુત્રોના કુળનો અધિપતિ અજાનનો દીકરો પાલટીએલ અને આશેર પુત્રોના કુળનો અધિપતિ સલોમીનો દીકરો આહીહુદ અને નફતાલી પુત્રોના કુળનો અધિપતિ આમિહુદનો દીકરો પદાહેદ અને જેઓને યહોવાએ ઇસરાયલ પુત્રોને કનાન દેશમાં વારસો વહેંચી આપવાની આજ્ઞા આપી તેઓ તે છે. ગણનાનું પુસ્તક 35મો અધ્યાય. અને યહોવાએ મોઆબના મેદાનમાં યર્દનને કાંઠે યરીખો આગળ મૂસાને કહ્યું કે ઇસરાયલ પુત્રોને આજ્ઞા કર કે તેઓ પોતાના વતનના વારસામાંથી લેવીઓને રહેવાસા નગરો આપે અને તે નગરોના ઉપયોગને માટે તેઓની આસપાસના પાદરો પણ તમારે લેવીઓને આપવા અને નગરો તો તેઓને રહેવા માટે મળે પણ તેઓના પાત્રો તો તેમના ઢોરને વાસ્તે, તેઓના પાદરો તો તેમના ઢોરને વાસ્તે તથા તેઓની સંપત્તિને વાસ્તે તથા તેઓના સગળા જાનવરોને વાસ્તે થાય અને જે અને તે નગરોના જે પાદરો તમે લેવીઓને આપો તેઓ નગરના કોઠી મારીને બહાર ચોગરદમ ગામ ચોગડદમ હજાર હજાર હાથ હોય અને તમારે લગ્ન ની બહાર પૂર્વ તરફ 2000 હાથ અને દક્ષિણ તરફ 2000 હાથ ને પશ્ચિમ તરફ 2000 હાથ ને ઉત્તર તરફ 2000 હાથ માપું ને નગર વચમાં રહે તેઓના નગરોના પાદરો એ પ્રમાણે હોય. જે નગરો તમે લેવી અને આપે તેવામાં 6 આશ્રય નગરો હોય. મનુષ્ય ઘાતક ત્યાં નાસી જઈ શકે માટે તમારે તે આપવા. એ ઉપરાંત તમારે 42 નગરો આપવા. સગડા મળીને 48 નગરો તેઓના પાદરો સહિત તમારે લેવીઓને આપવા અને ઇસરાયલ પુત્રના વચનમાંથી જે નગરો તમે આપો તે વિશે આ નિયમ છે. ઘણામાંથી તમારે ઘણા લેવા અને થોડામાંથી તમારે થોડા લેવા. પ્રત્યેકને જે વારસો મળે તેના પ્રમાણમાં તે પોતાના નગરોમાંથી લેવીઓને આપે. અને યહોવાએ મૂસાને કહ્યું કે ઇસરાયલ પુત્રને એમ કે જયારે તમે યર્દન ઉતરીને કનાન દેશમાં જાઓ ત્યારે તમે પોતાને આશ્રય નગરો તરીકે અમુક નગરો ઠરાવો. એ સારું કે જે કોઈ અજાણતા કોઈને મારી નાખે તે ત્યાં નાસી જાય અને તે નગરો તમારે માટે વહેલાના હાથમાંથી રક્ષણાર્થે થાય. એ સારું કે મનુષ્ય ઘાતકને ઇન્સાફને સારું જમાતની આગળ ખરો કરવામાં ન આવે ત્યાં સુધી તે માર્યો જાય નહીં. અને જે નગરો તમે આપશો તેઓમાંના 6 નગરો તમારે માટે આશ્રય નગરો થશે. તમારે 3 નગરો યર્દન પાર આપવા અને 3 નગરો તમારે કનાન દેશમાં આપવા. એ આશ્રય નગરો થાય. આ 6 નગરો ઇસરાયલ પુત્રોને તથા તેઓ મધ્યના પરદેશીને તથા પ્રવાસીઓને રક્ષણાર્થે થાય. એ સારું કે જે કોઈ અજાણે માણસને મારી નાખે તે ત્યાં નાસી જાય. પણ જો તે લોડાના ઓજારથી એવી રીતે મારે કે તેથી તેનો મોત નીચે તો તે ખૂની છે. ખૂનીને તો નિશ્ચય દેહાંતદંડ દેવો. જેથી મોત નીપજવાનો સંભવ હોય એવો પથ્થર લઈને તેને મારે કે તેથી જો પિલાનો મોત નીપજે તો તે ખૂની છે. ખૂનીને તો નિશ્ચય દેહાંતદંડ દેવો. અથવા જેથી મોત નીપજવાનો સંભવ હોય એવું લાકડાનું ઓજાર હાથમાં લઈને તેને મારે કે જેથી જો પેલાનું મોત નીપજે તો તે ખૂની છે. ખૂનીને તો નિશ્ચય દેહાંતદંડ દેવો. લોહીનું વેર લેનાર પોતે જ ખૂનીને મારી નાખે. જયારે તે તેને મળે ત્યારે તેને મારી નાખે. અને જો તેને તેને દ્વેષથી ધક્કો માર્યો હોય અથવા નાક જોઈને સંતાઈ રહીને તેના પર કઈ ફેંક્યો હોય અને તેથી તેનું મોત નીપજ્યું હોય અથવા તો વેર હોવાથી મુક્કો મારીને તેનું મોત નીપજાવ્યું હોય તો તેને મારનારને નિશ્ચય દેહાંતદંડ દેવો. તે ખૂની છે. લોહીનું વેર લેનાર જયારે તેને મળે ત્યારે તે ખૂનીને મારી નાખે. પણ જો તેને વેર ન હોવા છતાં એકાએક તેને ધક્કો માર્યો અથવા તો લાટ જોઈને સંતાઈ રહ્યા વગર તેના પર કઈ ફેંક્યો અથવા જેથી માણસનો મોત નીપજે એવો પથ્થર તેને ન દેખતા તેને તેના પર ફેંક્યો અને તેથી તેનો મોત નીપજ્યો હોય પરંતુ તે તેનો વેરી ન હોય તેમજ તેનું નુકસાન કરવાની તેને મતલબ ન હોય તો મારનાર તથા લોહીનો વેર લેનાર વચ્ચે જમાત આ કાનૂનો પ્રમાણે ન્યાય કરે. અને જમાત મનુષ્ય ઘાતકને લોહીનું વેર લેનારના હાથમાંથી છોડાય અને જમાત જે આશ્રય નગરમાંથી નાસી ગયો તેમાં તેને પાછો પહોંચાડે અને પવિત્ર તેલથી અભિષેક થયેલા પ્રમુખ યાજકના મરણ સુધી તે ત્યાં જ રહે. પણ જે આશ્રય નગરમાં મનુષ્ય ઘાતક નાસી ગયો તેની સરહદની બહાર જો કોઈ વેળાએ તે જાય અને લોહીનો વેર લેનાર તેને તેના આશ્રય નગરની સરહદની બહાર જોઈને જો તે લોહીનો વેર લેનાર તે મનુષ્ય ઘાતકને મારી નાખે તો તેને માથે ખૂનનો દોષ ન બેઠે ન બેસે. કેમ કે પ્રમુખ યાજકના મરણ સુધી પિલાએ પોતાના આશ્રય નગરમાં રહેવું જોઈતું હતું. પણ પ્રમુખ યાજકના મરણ પછી મનુષ્ય ઘાતક પોતાના વતનની ભૂમિમાં પાછો જાય. અને આ કાનૂનો તમારી વંશ પરંપરા તમારા સર્વ રહેઠાણોમાં તમારો ઇન્સાફ કરવાનો કાયદો થાય. જો કોઈ માણસનો ખૂન કરે તે ખૂની સાક્ષીઓની જુબાનીને આધારે દેહાંત દંડ ભોગવે. પણ કોઈ દેહાંત દંડ દેવા સાર એક જ સાહિતની સાક્ષી બસ નથી. જે મનુષ્ય ઘાતકને ખૂનનો દોષ લાગ્યો હોય તેનો જીવ તમારે કઈ મૂલ્ય લઈને ઉગારવો નહીં. પણ એવાને તો નિશ્ચય દેહાંત દંડ દેવો. અને આશ્રય નગરમાં નાસી ગયેલાની પાસેથી કઈ મૂલ્ય લઈને યાજકની હયાતીમાં તેને દેશમાં પાછા આવી રહેવાની પરવાનગી આપવી નહીં. એ પ્રમાણે જે દેશમાં તમે રહો છો તે ભ્રષ્ટ થશે નહીં. કેમ કે લોહી એ તો દેશને ભ્રષ્ટ કરે છે. કેમ કે દેશમાં વેવડાવેલા લોહીનું પ્રાયશ્ચિત તે લોહી વેવડાવનારના લોહી સિવાય થઈ શકતું નથી. જે દેશમાં તમે વસો છો અને જેની મધ્ય હું રહું છું તેને તમે ન વટાળો. કેમ કે હું યહોવા ઇસરાયલ પુત્રોની મધ્ય રહું છું.
ગણનારો પુસ્તક 36મો અધ્યાય. અને યુસુફના પુત્રોના કુટુંબોમાંના મનાસેના પુત્ર માખીરના પુત્ર ગિલ્યાદના પુત્રોના કુટુંબના પિત્રોના ઘરના વડીલોએ પાસે આવીને મૂસાની આગળ તથા ઇસ્રાયેલ પુત્રોના પિત્રોના ઘરના વડીલો એટલે અધિપત્યોની આગળ અરજ કરી અને તેઓએ કહ્યું કે યહોવાએ મારા ધણીને એવી આજ્ઞા કરી છે કે ચિઠ્ઠીઓ નાખીને દેશ ઇસ્રાયેલ પુત્રોને વારસાને માટે વહેંચી આપો અને આપ મારા ધણીને યહોવા તરફ એવી સૂચના મળી છે કે અમારા ભાઈ સલોફાદનો વારસો તેની દીકરીઓને આપો અને જો તેઓ ઇસ્રાયેલ પુત્રોના બીજા કુળના કોઈ પણ કુટુંબમાં ભણી જાય તો તેઓનો વારસો અમારા પિત્રોના વારસામાંથી જુદો પાડવામાં આવે અને જે કુળની તેઓ થાય તેના વારસામાંથી જોડી દેવામાં આવે તો એમ કરવાથી તે અમારા વારસાના હિસ્સામાંથી જતો રહેશે અને જયારે ઇસ્રાયેલ પુત્રોની જુબીલી આવે ત્યારે તેઓનો વારસો જે કુળની તેઓ થઈ હશે તેના વારસા સાથે જોડાઈ જશે અને એથી તેઓનો વારસો અમારા પિત્રોના કુળના વારસામાંથી જતો રહેશે અને મૂસાઈઓના વચન પ્રમાણે ઇસ્રાયેલ પુત્રોને એવી આજ્ઞા કરી કે યુસફના પુત્રોના કુળનું કેવું વ્યાજબી છે સલોફાદની દીકરીઓ કે યહોવા એવી આજ્ઞા કરે છે કે તેઓ ગમે તેની સાથે પણ ફક્ત તેઓના બાપના કુળના કુટુંબમાં જ તેઓ પણ એમ કરવાથી ઇસ્રાયેલ પુત્રનો કોઈ પણ વારસો એક કુળમાંથી બીજા કુળમાં જવા નહીં પામે કેમ કે સર્વ ઇસ્રાયેલ પુત્રો પોતપોતાના બાપના કુળના વારસાને વળગી રહેશે અને ઇસ્રાયેલ પુત્રોના કોઈ પણ કુળમાં વારસો પામેલી પ્રત્યેક છોકરી પોતાના બાપના કુળના કુટુંબના કોઈની સાથે પણ એ સારું કે ઇસ્રાયેલ પુત્રો મનો પ્રત્યેક જણ પોતપોતાના બાપ દાદાઓનો વારસો ભોગવે એમ કરવાથી કોઈ પણ વારસો એક કુળમાંથી બીજા કુળમાં જવા નહીં પામે કેમ કે ઇસ્રાયેલ પુત્રોના કુળોમાંનો પ્રત્યેક માણસ પોતાના વારસાને વળગી રહેશે જેમ યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તેમ જ સલોફાદની દીકરીઓએ કર્યું કેમ કે સલોફાદની દીકરીઓ માહલા તિર્સા હોગલા તથા મિલ્કા તથા નોઆ પોતાના કાકા દીકરાઓની સાથે પરણી જો યુસફના દીકરા મનાસાના પુત્રોના કુટુંબોમાં પરણી ને તેઓનો વારસો તેઓના બાપના કુટુંબના કુળમાં કાયમ રહ્યો જે આજ્ઞાઓ તથા કાનૂનો યહોવાએ મૂસાની હસ્તક મોઆબના મેદાનમાં યર્દનને કાંઠે યરીખો આગળ ઇસ્રાયેલ પુત્રોને ફરિયાદી આપ્યા એ છે ઈશ્વર પિતા તેના વાંચેલા તથા સાંભળેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો.